એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એમ કહી શકાય કે ખૂબ જ અઘરા ગણાતા પુસ્તકને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. પુસ્તક છે કાર્લ માર્ક્સનું મૂડી, એટલે કે 10 કેપિટલ, અને એને સમજવામાં આપણને મદદ કરશે જોઝફ ચુનારાની ગાઈડ, અ રીડર્સ ગાઈડ ટુ માર્ક્સિસ કેપિટલ. માર્ક્સનું નામ સાંભળીને જ એનું ઘણાને એમ થાય કે આ બહુ ભારે ખમ છે.
હા, પણ ચુનારા આપણને એ સમજવાની જાણે ચાવી આપે છે. અને જોઈએ તો આ ચર્ચા આજે એટલા માટે પણ જરૂરી છે કારણ કે માર્ક્સના વિચારો ભલે 150 વર્ષ જૂના હોય, પણ આજની દુનિયાને સમજવામાં, જેમ કે ગ્લોબલ ઇકોનોમી, અસમાનતા, કે પછી પેલી 2008ની મંદી,
હા બરાબર,
એ બધાને સમજવા માટે આજે પણ એટલા જ કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. પણ એ વાત સાચી કે મૂળ મૂડી વાંચવું એ ખરેખર એક પડકાર છે.
અઘરું તો છે જ.
ચુનારાની આ ગાઈડ બસ આ જ મુશ્કેલી હળવી કરવાનો એક પ્રયાસ છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે, એક્ટિવિસ્ટ માટે, અથવા જે કોઈ પણ આ દુનિયા કેવી રીતે ચાલે છે એ ઊંડાણપૂર્વક સમજવા માંગતું હોય એમના માટે.
બરાબર. એટલે આજે આપણો પ્રયાસ એ રહેશે કે ચુનારાની નજરે માર્ક્સના કેટલાક મુખ્ય વિચારોને પકડીએ અને જોઈએ કે એ આજના સમયમાં પણ કેવી રીતે લાગુ પડે છે. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર.
સૌથી પહેલા તો લેખક વિશે જાણી લઈએ થોડું. આ જોસેફ ચુનારા છે કોણ? તો એ મૂળ બ્રિટનના છે, એક શિક્ષણવિદ છે, લેખક છે અને સમાજવાદી કાર્યકર પણ. એમની પાસે સોશિયલ સાયન્સમાં PhD છે, ભણાવવાનો અનુભવ છે, એટલે એકેડેમિક રીતે તો એ ઘણા સક્ષમ છે જ.
હા, પણ જે વાત કદાચ એમને થોડા અલગ તારવે છે તે છે એમનો રાજકારણ અને સામાજિક ચળવળો સાથેનો લાંબો અને ઊંડો અનુભવ, ખાસ કરીને માર્ક્સવાદી વિચારધારા સાથે જોડાયેલા રહ્યા છે. એટલે એવું નથી કે ખાલી થિયરી જ જાણે છે, એમણે જમીન પર કામ પણ કર્યું છે. આનાથી એમની સમજ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી રહેતી, એમાં એક પ્રેક્ટિકલ ધાર પણ આવે છે.
બરાબર કહ્યું. અને આ જ એમનું બેવડું પાસું, એક ગંભીર વિદ્વાન અને સાથે સાથે એક પ્રતિબદ્ધ કાર્યકર, એ આપણને એમના પુસ્તકમાં પણ દેખાય છે. એમનો હેતુ ખાલી માર્ક્સનો એકેડેમિક એનાલિસિસ કરવાનો નથી, એ પણ બતાવવા માંગે છે કે માર્ક્સના વિચારો આજે પણ સમાજને સમજવા અને કદાચ બદલવા માટે કેવી રીતે કામ આવી શકે, જાણે કે થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેનો એક પુલ બાંધવાનો પ્રયત્ન હોય.
એટલે જ કદાચ જે નવા વાચકો હોય, જેમને માર્ક્સ સમજવામાં મુશ્કેલી પડતી હોય, એમની તકલીફે સારી રીતે સમજી શકે છે અને માર્ક્સના જટિલ લખાણને સરળ ભાષામાં ઉતારી શકે છે. ક્યાં ગૂંચવાડો થાય છે અને એને કેવી રીતે ખોલવો એની એમને ખબર છે.
ચાલો હવે પુસ્તક પર આવીએ. અ રીડર્સ ગાઈડ ટુ માર્ક્સ કેપિટલ, આ છે શું? તો મૂળભૂત રીતે આ માર્ક્સના મૂડી પુસ્તકનો જે પહેલો અને સૌથી અગત્યનો ગ્રંથ છે, એના માટેની એક સાથી માર્ગદર્શિકા છે. ચુનારાનો મુખ્ય હેતુ માર્ક્સના તર્કને, એમની દલીલોને સરળ બનાવવાનો છે. જે ભારેખમ શબ્દો છે, જે ફિલોસોફિકલ ચર્ચાઓ છે, એ બધું થોડું બાજુ પર મૂકીને મૂળ વાત સુધી પહોંચાડવાનો છે અને એ બતાવવાનું છે કે માર્ક્સનું વિશ્લેષણ કેટલું શક્તિશાળી અને આશ્ચર્યજનક રીતે આજે પણ કેટલું પ્રસ્તુત છે.
હા, અને ચુનારા પોતે પણ એ સ્પષ્ટ કરે છે કે આ ગાઈડ વાંચી લેવાથી મૂળ મૂડી વાંચવાની જરૂર નથી, એવું નથી, આ એનો વિકલ્પ નથી. પણ જો તમે મૂડી વાંચવાની હિંમત કરો છો તો આ ગાઈડ તમને એક નકશા અને હોકાયંત્ર જેવું કામ આપશે, રસ્તો બતાવશે. અને આ બધા માટે છે, કોલેજના વિદ્યાર્થીઓ હોય, ટ્રેડ યુનિયનના સભ્યો હોય, સામાજિક કાર્યકરો હોય, કે પછી સામાન્ય જિજ્ઞાસુ વાચક હોય જે જાણવા માંગે છે કે ભાઈ આ માર્ક્સના વિચારોમાં એવું તે શું છે જે આજે પણ આટલું ગૂંજી રહ્યું છે.
પુસ્તકની જે ગોઠવણ છે એ પણ બહુ તાર્કિક છે. એ વાચકને માર્ક્સના મુખ્ય તર્કોમાંથી સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય છે. શરૂઆત ક્યાંથી કરે છે? મૂડીવાદી સમાજના સૌથી નાનામાં નાના એકમથી, એટલે કે કોમોડિટી.
કોમોડિટી એટલે બજારમાં વેચાતી કોઈ પણ વસ્તુ કે સેવા.
હા બરાબર. ત્યાંથી પછી પૈસા કેવી રીતે આવ્યા, પૈસામાંથી મૂડી કેવી રીતે બની, અને પછી માર્ક્સની પહેલી કહી શકાય કે ક્રાંતિકારી શોધ, શ્રમ શક્તિ, લેબર પાવર, એક એવી ખાસ કોમોડિટી જે પોતે નવું મૂલ્ય પેદા કરી શકે છે.
આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાથી વાચક સમજી શકે છે કે માર્ક્સ કેવી રીતે પાયાના પથ્થરો ગોઠવીને આખી ઇમારત ઊભી કરે છે. અને સૌથી રસપ્રદ વાત જે તમે પહેલાં પણ કીધી કે નફો અને શોષણ જેવી બાબતો સિસ્ટમની કોઈ આડપેદાશ કે ભૂલ નથી.
હા, એ એના DNAમાં જ છે.
બરાબર, એ સિસ્ટમની રચનામાં જ વણાયેલી છે. એ બજારના રોજબરોજના એકદમ સામાન્ય દેખાતા વ્યવહારમાંથી જ કુદરતી રીતે ઉદ્ભવે છે. જાણે કે કોઈ ગાડીનું એન્જિન ખોલીને બતાવે ને કે જો ભાઈ આ આમ ચાલે છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય વિચારો જોઈએ. પહેલો મુદ્દો છે કોમોડિટી, મૂલ્ય અને નાણું. કોમોડિટી એટલે શું? સાદી ભાષામાં વેચવા માટે બનાવેલી કોઈપણ વસ્તુ. એની બે બાજુ છે. એક, એનો ઉપયોગ શું છે, યુઝ વેલ્યુ. જેમ કે આ કોટ છે તો એ ઠંડીથી બચાવે છે, એ એનો ઉપયોગ છે.
અને બીજી બાજુ?
બીજી બાજુ છે એની વિનિમય કિંમત, એક્સચેન્જ વેલ્યુ. એટલે કે એના બદલામાં બજારમાં બીજું શું મળી શકે. જેમ કે એક કોટના બદલામાં કદાચ બે જોડી જૂતા મળે.
પણ આ ઉપયોગ અને બદલાની કિંમત, એ બંનેનો આધાર શું? માર્ક્સ કહે છે કે એ છે મૂલ્ય, વેલ્યુ. અને આ મૂલ્ય આવે ક્યાંથી?
અહીં જ માર્ક્સનો મુખ્ય સિદ્ધાંત આવે છે. એ કહે છે કે મૂલ્ય આવે છે એ વસ્તુ બનાવવા માટે વપરાયેલા માનવશ્રમમાંથી.
કેટલો શ્રમ? માની લો એક દરજી ધીમો છે અને બીજો ઝડપી, તો શું મૂલ્ય બદલાશે?
એનાથી એ વસ્તુ બનાવવા માટે જે સરેરાશ સમય લાગે એને માર્ક્સ સામાજિક રીતે જરૂરી શ્રમ સમય, સોશિયલી નેસેસરી લેબર ટાઈમ કહે છે. આ જ શ્રમ મૂલ્ય સિદ્ધાંતનો પાયો છે.
અહીં એક બીજો પણ ભેદ છે ને શ્રમના પ્રકાર વિશે.
હા, બહુ મહત્વનો. દરજી જે સિલાઈ કામ કરે છે એ મૂર્ત શ્રમ છે, કોન્ક્રીટ લેબર છે. એક ચોક્કસ પ્રકારનું કામ છે જે ઉપયોગી વસ્તુ બનાવે છે. પણ જ્યારે એ શર્ટ બજારમાં વેચાય છે ત્યારે દરજીનો શ્રમ હોય કે ખેડૂતનો શ્રમ જેણે કપાસ ઉગાડ્યો કે વણકરનો શ્રમ, આ બધા જાણે એક સામાન્ય માનવ શ્રમ, એબ્સ્ટ્રેક્ટ લેબર બની જાય છે. બજારા બધા અલગ અલગ કામોને એક જ માપદંડથી જુએ છે, કેટલો અમૂર્ત માનવ શ્રમ લાગ્યો છે. આ અમૂર્ત શ્રમ જ મૂલ્ય નક્કી કરે છે.
અને અહીં જ પેલો પ્રખ્યાત પણ થોડો અટપટો લાગતો વિચાર આવે છે, કોમોડિટી ફેટિશિઝમ. આ શું છે?
હા, ફેટિશિઝમ એટલે કે વસ્તુ પૂજા જેવું. મૂળ વાત એમ છે કે મૂડીવાદી સમાજમાં આપણે વસ્તુઓ પાછળ જે માણસો વચ્ચેના સંબંધો છે, જે શ્રમ છે, એને ભૂલી જઈએ છીએ.
ઓકે, જેમ કે
આપણે દુકાનમાં શર્ટ ખરીદીએ ત્યારે આપણને શું દેખાય? શર્ટ અને એની કિંમત. આપણને એ નથી દેખાતું કે આ શર્ટ બનાવવા પાછળ કેટલાય લોકોની મહેનત છે, એમના કામની પરિસ્થિતિઓ કેવી હશે.
હા, સાચી વાત છે. આપણે તો બસ વસ્તુ અને પૈસાનો સંબંધ જ જોઈએ છીએ.
બરાબર, જાણે કે વસ્તુઓમાં જ કોઈ રહસ્યમય શક્તિ હોય જે એની કિંમત નક્કી કરતી હોય, નહીં કે એની પાછળ રહેલો માનવ શ્રમ. માર્ક્સ કહે છે કે આ રીતે સામાજિક સંબંધો વસ્તુઓના સંબંધો જેવા બની જાય છે અને એની પાછળનું સત્ય છુપાઈ જાય છે. આ છે કોમોડિટી ફેટિશિઝમ.
અને આ વસ્તુઓના લેવેચમાંથી જ ધીમે ધીમે નાણાંનો ઉદ્ભવ થાય છે.
હા, કોઈ એક વસ્તુ, જેમ કે પહેલા સોનું હતું, એ બધા માટે સ્વીકાર્ય બની જાય છે. એ યુનિવર્સલ ઇક્વિવેલન્ટ બની જાય છે, જેનાથી બીજી બધી વસ્તુઓનું મૂલ્ય માપી શકાય અને લેવેચ સરળ બને.
બરાબર. હવે બીજો મહત્વનો પડાવ. પૈસા તો આવ્યા, પણ એ મૂડી ક્યારે બને? આમાં શું ફરક છે?
હા, આ બહુ કિલક તફાવત છે. મૂડીવાદ એટલે ખાલી વસ્તુઓ ખરીદી અને વેચવી એટલું જ નથી, એનો મુખ્ય હેતુ અલગ છે. જો સામાન્ય માણસ શું કરે, એણે કોઈ વસ્તુ બનાવી, કોમોડિટી સી, એને વેચીને પૈસા એમ મેળવ્યા અને એ પૈસાથી પોતાની જરૂરિયાતની બીજી વસ્તુ કોમોડિટી સી ખરીદી લીધી, એટલે કે CMC. અહીં હેતુ વપરાશ છે.
ઓકે,
પણ મૂડીવાદી શું કરે છે? એ પૈસાથી શરૂ કરે છે. એ પૈસાથી એ બજારમાંથી વસ્તુઓ ખરીદે છે. પણ કઈ વસ્તુઓ? કાચો માલ, મશીનરી અને સૌથી અગત્યનું, કામ કરવાની ક્ષમતા, એટલે કે શ્રમશક્તિ. પછી આ બધાને ભેગા કરીને ઉત્પાદન કરે છે અને તૈયાર થયેલી વસ્તુને બજારમાં વેચે છે. પણ કેટલામાં? મૂળ ખર્ચાતા એના કરતાં વધુ પૈસામાં. મોર મની એમ, એટલે આખો ચક્કર બન્યું MCM. અહીં હેતુ છે નફો કમાવવો, પૈસા વધારવા.
તો આ જે વધારાના પૈસા આવ્યા એમ, એ આવ્યા ક્યાંથી? જો બધી વસ્તુઓ એના સાચા મૂલ્ય પર જ વેચાઈ અને ખરીદાઈ હોય તો કંઈક જાદુ તો નથી ને?
ના, જાદુ નથી. માર્ક્સ કહે છે કે આનો જવાબ પેલી એક ખાસ કમોડિટીમાં રહેલો છે જે મૂડીવાદી ખરીદે છે. શ્રમ શક્તિ, લેબર પાવર, એટલે કે માણસની કામ કરવાની ક્ષમતા, આ પણ બજારમાં વેચાતી એક વસ્તુ જ છે. અને એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય? જેમ બીજી વસ્તુઓનું થાય એમ જ એ શ્રમશક્તિને ટકાવી રાખવા માટે, એને રોજ ફરીથી ઉત્પન્ન કરવા માટે જે જરૂરી વસ્તુઓ છે, જેમ કે ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે, એના મૂલ્ય બરાબર.
અને આ જ કામદારનો પગાર નક્કી કરે છે, બરાબર?
હા, વેતન એ શ્રમશક્તિની કિંમત છે.
તો પછી પેલો વધારાનો પૈસો ક્યાંથી આવ્યો? આખો ખેલ અહીં જ છે ને?
બિલકુલ, આખો ખેલ અહીં જ છે. શ્રમશક્તિની એક અનોખી ખાસિયત છે, એનો જ્યારે ઉપયોગ થાય છે, એટલે કે જ્યારે માણસ કામ કરે છે, ત્યારે તે પોતાના મૂલ્ય કરતાં વધુ મૂલ્ય પેદા કરી શકે છે.
ઉદાહરણ આપીને સમજાવશો?
ચોક્કસ. ધારો કે કામદારને દિવસનો જે પગાર મળે છે તે તેના જીવન નિર્વાહ માટે જરૂરી વસ્તુઓ બનાવવા માટે લાગતા 3 કલાકના સામાજિક શ્રમ બરાબર છે. એટલે કે શ્રમશક્તિનું મૂલ્ય 3 કલાક છે. પણ મૂડીવાદીએ તો એની આખા દિવસની, માની લો 8 કલાકની કામ કરવાની ક્ષમતા ખરીદી છે.
ઓકે,
તો એ 8 કલાક દરમિયાન કામદાર કેટલું મૂલ્ય પેદા કરશે? પૂરા 8 કલાકનું. પહેલા 3 કલાકમાં તે પોતાના પગાર જેટલું મૂલ્ય, એટલે કે શ્રમશક્તિનું મૂલ્ય પાછું બનાવી દે છે.
પણ બાકીના 5 કલાક?
એ બાકીના 5 કલાક એ બિન ચૂકવાયેલ શ્રમ, અનપેઇડ લેબર છે. એ 5 કલાકમાં જે નવું મૂલ્ય પેદા થયું એ જ છે સરપ્લસ વેલ્યુ. સરપ્લસ વેલ્યુ, અને આ સરપ્લસ વેલ્યુ જ મૂડીવાદીના નફાનો મૂળ સ્ત્રોત છે.
અચ્છા, એટલે નફો બજારમાં સોદાબાજીથી નથી આવતો, પણ ઉત્પાદનની પ્રક્રિયામાંથી જ જન્મે છે.
માર્ક્સ મુજબ, હા, નફાનું મૂળ ભળ ઉત્પાદનના છુપાયેલા નિવાસસ્થાનમાં છે, બજારમાં નહીં. આ આપણને ત્રીજા મુખ્ય મુદ્દા પર લાવે છે, સરપ્લસ વેલ્યુનું ઉત્પાદન. આ બધું ક્યાં થાય છે? ફેક્ટરીમાં, ઓફિસમાં, ખેતરમાં, જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં. આ સરપ્લસ વેલ્યુ, જેને આપણે એસ કહી શકીએ, એટલે કામદારના ન ચૂકવાયેલા શ્રમ દ્વારા સર્જાયેલું નવું મૂલ્ય, આ જ મૂડીવાદીના નફા, જમીનદારના ભાડા અને બેંકના વ્યાજનો અંતિમ સ્ત્રોત છે. અને મહત્વની વાત એ છે કે આ શોષણ ત્યારે પણ થાય છે જ્યારે કામદારને યોગ્ય ગણાતો, એટલે કે બજાર ભાવ મુજબનો પગાર મળતો હોય. કારણ કે પગાર તો શ્રમશક્તિના મૂલ્ય જેટલો જ છે, એણે પેદા કરેલા કુલ મૂલ્ય જેટલો નહીં.
તો મૂડીવાદીઓ આ સરપ્લસ વેલ્યુ, એટલે કે પોતાનો નફો વધારવા શું કરે? એની કોઈ રીતો છે?
હા, માર્ક્સ મુખ્યત્વે 2 રીતો બતાવે છે. પહેલી રીત એકદમ સીધી સાદી છે, સંપૂર્ણ સરપ્લસ વેલ્યુ, એબ્સોલ્યુટ સરપ્લસ વેલ્યુ.
એ શું છે?
એટલે કે કામ કરવાનો દિવસ જ લાંબો કરી દેવાનો. જો કામદારને 8 કલાકને બદલે 10 કલાક કામ કરાવવામાં આવે અને પગાર 3 કલાકનો જ રહે, તો ન ચૂકવાયેલો શ્રમ 5 કલાકને બદલે 7 કલાક થઈ ગયો, સીધો નફો વધ્યો.
હમ, આ તો ઇતિહાસમાં બહુ થયું છે.
બિલકુલ. અને બીજી રીત થોડી વધુ સૂક્ષ્મ છે, સાપેક્ષ સરપ્લસ વેલ્યુ.
હે, એ કેવી રીતે કામ કરે?
આમાં કામના કુલ કલાકો કદાચ એટલા જ રહે, દાખલા તરીકે 8 કલાક, પણ પેલો જે ચૂકવાયેલો ભાગ હતો, આપણા ઉદાહરણમાં 3 કલાક, એને ઘટાડી દેવામાં આવે.
પણ એ કેવી રીતે શક્ય બને?
ઉત્પાદકતા વધારીને, નવી ટેકનોલોજી લાવીને, કામ કરવાની પદ્ધતિ સુધારીને, મેનેજમેન્ટ સારું કરીને. ખાસ કરીને જો કામદારો જે વસ્તુઓનો વપરાશ કરે છે, જેમ કે અનાજ, કપડાં વગેરે, એ બનાવવાની ઉત્પાદકતા વધે તો એ વસ્તુઓ સસ્તી થાય. જો વસ્તુઓ સસ્તી થાય તો કામદારનો જીવન નિર્વાહ ખર્ચ ઘટે, એટલે એની શ્રમ શક્તિનું મૂલ્ય, પગાર પણ ઘટાડી શકાય.
અચ્છા.
બસમાં ન ચૂકવાયેલો શ્રમ 5 કલાકથી વધીને 5.5 કલાક થઈ ગયો, ભલે કામનો દિવસ તો 8 કલાકનો જ રહ્યો હોય.
ઓ, એટલે ટેકનોલોજીનો વિકાસ અને કાર્યક્ષમતા વધારવા પાછળનું આ પણ એક મોટું કારણ છે.
ચોક્કસ. આ જ કારણ છે કે મૂડીવાદ સતત ટેકનોલોજીકલ ઇનોવેશન અને ઉત્પાદકતા વધારવા માટે દબાણ હેઠળ રહે છે. એ નફો વધારવાની સ્પર્ધાનો ભાગ છે.
અહીં પેલો સ્થિર અને ચલ મૂડીનો ખ્યાલ પણ આવે છે ને?
હા, માર્ક્સ મૂડીના 2 ભાગ પાડે છે. એક છે સ્થિર મૂડી, કોન્સ્ટન્ટ કેપિટલ, સી, એટલે કે મશીનરી, ઇમારતો, કાચો માલ વગેરે પર જે ખર્ચ થાય તે. આ ભાગ ઉત્પાદન પ્રક્રિયામાં નવું મૂલ્ય ઉમેરતો નથી, ફક્ત પોતાનું જે મૂલ્ય હોય એ ધીમે ધીમે અંતિમ ઉત્પાદનમાં ટ્રાન્સફર કરે છે. બીજો ભાગ છે ચલ મૂડી, વેરિયેબલ કેપિટલ, વી, એટલે કે શ્રમશક્તિ ખરીદવા માટે જે પૈસા વપરાય, પગાર. આ જ એ ભાગ છે જે પ્રક્રિયા દરમિયાન નવું મૂલ્ય પેદા કરે છે, પોતાના મૂલ્ય વી જેટલું અને વધારાનું સરપ્લસ વેલ્યુ એસ પણ. એટલે અંતિમ ઉત્પાદનનું કુલ મૂલ્ય બરાબર સી પ્લસ વી પ્લસ એસ.
અને શોષણનો દર કેવી રીતે મપાય?
એ મપાય છે સરપ્લસ વેલ્યુ અને ચલમૂડીના ગુણોત્તરથી એસવી. આ ગુણોત્તર જેટલો ઊંચો તેટલું જ શોષણ વધુ. એ બતાવે છે કે ન ચૂકવાયેલો શ્રમ ચૂકવાયેલા શ્રમ કરતાં કેટલો વધારે છે.
સરસ. હવે ચોથા મુદ્દા પર આવીએ. મૂડીનું સંચય, કેપિટલ એક્યુમ્યુલેશન અને એના પરિણામો શું આવે છે? મૂડીવાદીઓ જે નફો કમાય છે એનું શું કરે છે?
દેખીતું છે કે બધો નફો એ લોકો વાપરી નથી નાખતા. બજારમાં જે હરીફાઈ છે એ એમને સતત દબાણ કરે છે કે તેઓ પોતાના નફાનો મોટો હિસ્સો ફરીથી ધંધામાં રોકે.
એટલે
કે વધુ સારી મશીનરી ખરીદે, ઉત્પાદનનું કદ વધારે, વધુ કામદારોને કામે લગાડે જેથી તેઓ વધુ ઉત્પાદન કરી શકે, કિંમત ઘટાડી શકે અને હરીફો સામે ટકી શકે અથવા આગળ નીકળી શકે. આજે નફાને ફરીથી મૂડીમાં ફેરવીને ધંધાને વિસ્તારવાની સતત પ્રક્રિયા છે એને જ માર્ક્સ મૂડી સંચય કહે છે. માર્ક્સ મજાકમાં કહે છે તેમ મૂડીવાદીઓ માટે તો સંચય કરો સંચય કરો એ જ મૂસાને પૈગંબરો છે. આ સિસ્ટમનો મૂળભૂત નિયમ છે.
પણ આ સતત સંચયની પ્રક્રિયાના સમાજ પર કેવા પરિણામો આવે છે?
એના ઘણા વ્યાપક પરિણામો છે. એક મુખ્ય પરિણામ એ છે કે જેમ જેમ સંચય વધે છે તેમ તેમ મૂડીવાદીઓ ટેકનોલોજી, મશીનરી એટલે કે સ્થિર મૂડીમાં વધુને વધુ રોકાણ કરે છે, શ્રમ ચલમૂડીના પ્રમાણમાં.
કેમ કે ટેકનોલોજી ઉત્પાદકતા વધારે છે અને સાપેક્ષ સરપ્લસ વેલ્યુ વધારવામાં મદદ કરે છે.
બરાબર. પણ આનાથી શું થાય? મશીનો વધુને વધુ માણસોનું કામ કરવા લાગે છે, શ્રમની જરૂરિયાત પ્રમાણમાં ઘટતી જાય છે. આનાથી બેરોજગારી વધે છે અથવા લોકોને કાયમીને બદલે હંગામી, ઓછી સુરક્ષાવાળી નોકરીઓ મળે છે. માર્ક્સ આજે બેરોજગાર અથવા અલ્પરોજગાર લોકોનો મોટો સમૂહ સમાજમાં હંમેશા હાજર રહે છે તેને શ્રમની અનામત સેના, રિઝર્વ આર્મી ઓફ લેબર કહે છે.
અને આ અનામત સેનાની શું અસર થાય છે?
એની સીધી અસર એ થાય છે કે જે લોકો નોકરીમાં છે એમની સોદાબાજી કરવાની શક્તિ ઘટી જાય છે. જો કોઈ વધુ પગાર માંગે કે સારી સુવિધા માંગે તો માલિક કહી શકે કે બહાર ઘણા લોકો આટલામાં કામ કરવા તૈયાર છે. એટલે આ અનામત સેના પગારને નીચો રાખવામાં મદદ કરે છે.
આ તો બહુ મહત્વની વાત છે. બીજું કોઈ પરિણામ?
હા, બીજું પરિણામ છે મૂડીનું કેન્દ્રીકરણ અને કેન્દ્રી ભવન, કોન્સન્ટ્રેશન અને સેન્ટ્રલાઇઝેશન. જેમ જેમ સફળ કંપનીઓ નફો રડતી જાય છે અને ફરી રોકાણ કરતી જાય છે તેમ તેમ એક કદમાં મોટી થતી જાય છે. આ થયું કેન્દ્રીકરણ, કોન્સન્ટ્રેશન. અને સાથે સાથે બજારની હરીફાઈમાં મોટી કંપનીઓ નાની, ઓછી કાર્યક્ષમ કંપનીઓને હરાવી દે છે, તેમને ખરીદી લે છે અથવા તેમને ધંધામાંથી બહાર ફેંકી દે છે. આ થયું કેન્દ્રી ભવન.
એટલે સમય જતાં બજારમાં ઓછા પણ ખૂબ મોટા ખેલાડીઓ રહી જાય છે.
બરાબર. આ જ કારણ છે કે આજે આપણને લગભગ દરેક ક્ષેત્રમાં થોડી મોટી કોર્પોરેશનોનું વર્ચસ્વ જોવા મળે છે. મોનોપોલી કે ઓલિગોપોલી તરફનું વલણ આ પ્રક્રિયામાંથી જ જન્મે છે. અને છેલ્લે પાંચમો મુદ્દો, જે ઘણીવાર ઓછો ચર્ચાય છે પણ માર્ક્સ માટે ખૂબ મહત્વનો છે, કહેવાતા આદિમ સંચય.
શું છે આદિમ? એટલે શરૂઆતનું.
હા, શરૂઆતનું. અહીં માર્ક્સ પેલી એક સામાન્ય માન્યતાને પડકારે છે કે મૂડીવાદની શરૂઆત કેવી રીતે થઈ. પેલી વાર્તા હોય છે ને કે થોડા લોકો બહુ મહેનતુ અને કરકસરિયા હતા, એમણે પૈસા બચાવ્યા, રોકાણ કર્યું અને ધીમે ધીમે મૂડીવાદી બન્યા.
હા, એવી વાતો સાંભળી છે.
માર્ક્સ કહે છે કે આ વાર્તા અધૂરી અને ભ્રામક છે. હકીકતમાં મૂડીવાદ શરૂ થઈ શકે એ માટે બે પૂર્વ શરતો જરૂરી હતી.
કઈ બે?
પહેલી, સમાજમાં એક મોટો વર્ગ એવો હોવો જોઈએ જેમની પાસે પોતાની આજીવિકા રળવા માટે પોતાની શ્રમ શક્તિ વેચવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હોય, એટલે કે મિલકતવિહીન કામદાર વર્ગ. અને બીજી શરત, સમાજમાં એક નાનો વર્ગ એવો હોવો જોઈએ જે ઉત્પાદનના સાધનો, જમીન, ઓજારો, ફેક્ટરી, પૈસા પર માલિકી ધરાવતો હોય, એટલે કે મૂડીવાદી વર્ગ.
તો આ બે વર્ગો બન્યા કેવી રીતે?
માર્ક્સ કહે છે કે આ કુદરતી રીતે નથી બન્યા. આ ઐતિહાસિક રીતે ઘણીવાર રાજ્યની મદદથી હિંસા, બળજબરી અને લૂંટફાટ દ્વારા બનાવવામાં આવ્યા હતા.
દાખલા તરીકે
ઇંગ્લેન્ડના ઇતિહાસમાંથી ઉદાહરણ હતા. તે કહે છે કે કેવી રીતે લાખો ખેડૂતો પાસેથી તેમની સહિયારી જમીનો કોમન્સ કાયદાઓ દ્વારા અને બળજબરીથી છીનવી લેવામાં આવી. એન્ક્લોઝર્સ, જેથી તેઓ જમીન વિહોણા બનીને શહેરોમાં મજૂરી કરવા જવા મજબૂર થયા. એ જ રીતે સંસ્થાનોમાંથી, જેમ કે ભારતમાંથી સંપત્તિની લૂંટ, આફ્રિકામાંથી ગુલામોનો વેપાર, રાજ્યનું દેવું અને કરવેરાનો ઉપયોગ, આ બધી પ્રક્રિયાઓએ એક તરફ શરૂઆતની મૂડીનો મોટો જથ્થો ભેગો કર્યો અને બીજી તરફ લાખો લોકોને મુક્ત મજૂર બનાવ્યા, જેઓ પોતાની શ્રમશક્તિ વેચવા સિવાય કશું કરી શકતેમ ન હતા.
એટલે આ દર્શાવે છે કે મૂડીવાદ કોઈ શાશ્વત કે કુદરતી વ્યવસ્થા નથી, પણ એની એક ચોક્કસ ઐતિહાસિક શરૂઆત છે જે ઘણીવાર ક્રૂર અને હિંસક રહી છે.
બરાબર. અને જો તેની શરૂઆત થઈ છે તો એનો અર્થ એ પણ થાય કે તે હંમેશા રહેશે જ એવું નથી, તેને બદલી પણ શકાય છે. આ સમજવું ખૂબ જ મહત્વનું છે.
વાહ, આ તો ખરેખર ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ. તો આ બધામાંથી આપણે મુખ્ય કઈ વાતો તારવી શકીએ? શ્રોતાઓ માટે મુખ્ય સંદેશ શું છે? મને લાગે છે કે પહેલી અને સૌથી અગત્યની વાત એ છે કે માર્ક્સ અને ચુનારા આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ જે આખી આર્થિક સિસ્ટમ છે, મૂડીવાદ, એ કોઈ અજાણી કે રહસ્યમય શક્તિ નથી. એ ભલે જટિલ હોય, પણ એનો એક ચોક્કસ તર્ક છે, એના નિયમો છે જેને સમજી શકાય છે.
હા, બિલકુલ. બીજો મુખ્ય મુદ્દો મારા મતે શોષણની સમજ છે. ચુનારાની ગાઈડ સ્પષ્ટ કરે છે કે માર્ક્સની નજરે શોષણ એ કોઈ વ્યક્તિગત નૈતિક નિષ્ફળતાનો પ્રશ્ન નથી, પણ સિસ્ટમના બંધારણમાં જ નફો કમાવાની મૂળભૂત પદ્ધતિ તરીકે વણાયેલું છે. પેલો સરપ્લસ વેલ્યુનો ખ્યાલ બતાવે છે કે કેવી રીતે કામદારો પોતાના કામના કલાકોનો અમુક હિસ્સો મૂડી માટે મફતમાં કામ કરે છે. આ આપણા રોજિંદા કામ અને પગાર વિશે વિચારવાની એક નવી જ દિશા ખોલે છે.
ત્રીજું, વર્ગ અને વર્ગ સંઘર્ષની કેન્દ્રીયતા. સમાજ મૂળભૂત રીતે બે મુખ્ય વર્ગોમાં વહેંચાયેલો છે, જેમની પાસે ઉત્પાદનના સાધનો છે અને જેમની પાસે નથી. આ બંનેના હિતો ઘણીવાર એકબીજાથી વિપરીત હોય છે અને તેમાંથી સંઘર્ષ પેદા થાય છે. આ સમજવું પણ જરૂરી છે.
ચોથું, મૂડીવાદ કોઈ સ્થિર વ્યવસ્થા નથી. એ અત્યંત ગતિશીલ છે, સતત બદલાતી રહે છે. એ ટેકનોલોજીમાં ક્રાંતિ લાવે છે, ઉત્પાદન વધારે છે, પણ સાથે સાથે એ પોતાની અંદર જ વિરોધાભાસો પણ પેદા કરે છે. એની વૃદ્ધિની વૃત્તિ જ બેરોજગારી, અસમાનતા અને આર્થિક કટોકટી જેવી સમસ્યાઓ પણ સર્જે છે. એ સિક્કાની બે બાજુ જેવું છે.
અને પાંચમું, જે મને બહુ રસપ્રદ લાગ્યું, તે છે કોમોડિટી ફેટિશિઝમની શક્તિ. કેવી રીતે આ સિસ્ટમ પોતાની કામગીરીને જ આપણી નજરથી છુપાવી દે છે. આપણે વસ્તુઓ અને બજારના નિયમોને જ સર્વોપરી માની લઈએ છીએ અને એની પાછળ રહેલા માનવીય સંબંધો, શ્રમ અને શોષણને જોઈ શકતા નથી. આજની કન્ઝ્યુમર સંસ્કૃતિમાં આ વાત કેટલી બધી સાચી લાગે છે.
હા, અને 150 વર્ષ પહેલાં લખાયેલી વાત આજે પણ આટલી પ્રસ્તુત લાગે એ જ માર્ક્સના વિશ્લેષણની તાકાત બતાવે છે. ચુનારાની ગાઈડ માર્ક્સના કેટલાક મુખ્ય વિચારોને બહુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. જો આપણે એમના સારને થોડા યાદગાર અવતરણો રૂપે જોઈએ તો પહેલું કહી શકાય, પેરાફ્રેઝ કરીને, કે નફાનું સાચું રહસ્ય બજારમાં ચાલાકીથી વેપાર કરવામાં નથી, પણ ઉત્પાદનની જગ્યાએ, ફેક્ટરી કે ઓફિસમાં છુપાયેલું છે. એ રહસ્ય છે માનવ શ્રમશક્તિની પોતાની કિંમત કરતાં વધુ મૂલ્ય પેદા કરવાની અનોખી ક્ષમતા. આ વધારાનું મૂલ્ય, આ ન ચૂકવાયેલો શ્રમ, એ જ નફાનો એકમાત્ર મૂળ સ્ત્રોત છે.
આ શોષણ ક્યાં થાય છે એની ચોખવટ કરે છે ઉત્પાદનમાં, લેવેચમાં નહીં.
બરાબર. બીજું, મૂડીવાદ એટલે માત્ર વસ્તુઓનો ઢગલો નથી, પણ માણસો વચ્ચેનો એક ચોક્કસ પ્રકારનો સામાજિક સંબંધ છે. કોમોડિટી ફેટિશિઝમ આપણને સમજાવે છે કે કેવી રીતે આ સિસ્ટમ આપણને આપણા પોતાના જ સામાજિક સંબંધોને, આપણા શ્રમને, જાણે કે આપણે બનાવેલી વસ્તુઓની કોઈ રહસ્યમય શક્તિ હોય તેમ જોતા કરી દે છે, અને આમ કરીને કિંમતના ટેગ નીચે છુપાયેલા માનવીય શોષણને ઢાંકી દે છે.
આ સિસ્ટમની વૈચારિક શક્તિ કેટલી છે એ બતાવે છે, આપણી વિચારવાની રીતને જ કેવી રીતે પ્રભાવિત કરે છે.
ત્રીજું, સંચય કરો, સંચય કરો. આ મૂડીવાદનો વ્યાખ્યાયિત કરતો નિયમ છે, એનો મૂળ મંત્ર છે. હરીફાઈ દરેક મૂડીવાદીને દબાણ કરે છે કે તે નફાનું સતત પુનરોકાણ કરે, નવી ટેકનોલોજી અપનાવે, ધંધો વિસ્તારે. આનાથી એવી સિસ્ટમ બને છે જે સતત ઉત્પાદનમાં ક્રાંતિ લાવતી રહે છે, પણ સાથે સાથે અસમાનતા, બેરોજગારી અને કટોકટીનું પણ નિર્માણ કરતી રહે છે.
હા, આ સિસ્ટમની ગતિશીલતા અને એના આંતરિક વિરોધાભાસોને ઉજાગર કરે છે.
અને છેલ્લું, ચોથું, મૂડી વાંચવું એ કંઈ ઇતિહાસનો શૈક્ષણિક અભ્યાસ માત્ર નથી, એ તો આજે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ, 2008ની નાણાકીય કટોકટી હોય કે આજની ગિગ ઇકોનોમી, એને સમજવા માટેના વિશ્લેષણાત્મક ઓજારો મેળવવા બરાબર છે. અને અંતે કદાચ એ દુનિયાને બદલવાના સંઘર્ષ માટે પોતાને સજ્જ કરવા માટે પણ છે.
આ થિયરી અને પ્રેક્ટિસને જોડે છે, જ્ઞાનનો ઉપયોગ શું એ પણ બતાવે છે.
તો આ બધી વાતો જાણ્યા પછી કોઈને એમ થાય કે આ બધું જાણવાથી રોજિંદા જીવનમાં શું ફરક પડે, આ વિચારોનો વ્યવહારુ ઉપયોગ શું? એક તો મને લાગે છે કે આપણે જે આર્થિક સમાચારો વાંચીએ કે સાંભળીએ છીએ એને એક નવી, વધુ વિવેચનાત્મક દ્રષ્ટિથી જોઈ શકીએ. જેમ કે જ્યારે કોઈ કહે કે શ્રમ બજારમાં સુગમતા લાવવી જરૂરી છે, ત્યારે આપણે સમજી શકીએ કે એનો અર્થ કદાચ કામદારોની સુરક્ષા ઘટાડવાનો અને માલિકોની શક્તિ વધારવાનો હોઈ શકે.
હા, અથવા જ્યારે કોઈ કંપની રેકોર્ડ નફો જાહેર કરે અને સાથે સાથે કર્મચારીઓની છટણી પણ કરે, ત્યારે આપણે એને સાપેક્ષ સરપ્લસ વેલ્યુ વધારવાની કોશિશ તરીકે જોઈ શકીએ. પેલી બજારની જરૂરિયાત પાછળ શું તર્ક કામ કરી રહ્યો છે એ વિચારી શકીએ.
બીજું, આપણા પોતાના કામના સ્થળના અનુભવોને સમજવામાં મદદ મળે. ઓછો પગાર, કામનું વધુ પડતું દબાણ, નિર્ણયોમાં ભાગીદારીનો અભાવ, આ બધું કદાચ માત્ર આપણી વ્યક્તિગત સમસ્યા નથી, પણ એક મોટી સિસ્ટમનો હિસ્સો હોઈ શકે છે.
વ્યૂહરચના તરીકે પણ જોઈ શકાય. આ સમજ કદાચ આપણને આપણા અધિકારો વિશે વધુ જાગૃત કરે, સંગઠિત થવા પ્રેરે.
ત્રીજું, જે લોકો રાજકીય કે સામાજિક રીતે સક્રિય છે એમના માટે આ પુસ્તક એક મજબૂત વૈચારિક આધાર પૂરો પાડે છે. જે સિસ્ટમ સામે તેઓ લડી રહ્યા છે તેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મળે છે. અલગ અલગ મુદ્દાઓ જેમ કે ગરીબી, પર્યાવરણ, જાતિભેદ, શિક્ષણ, આ બધા કેવી રીતે મૂડી સંચયના વ્યાપક તર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે એ સમજવામાં મદદ મળે છે.
અને છેલ્લે, મને લાગે છે કે તે આપણને દુનિયાને જોવાની એક વધુ વિવેચનાત્મક દૃષ્ટિ આપે છે. આપણે સામાજિક ઘટનાઓને છૂટક છૂટક જોવાને બદલે એકબીજા સાથે જોડાયેલી મૂડીના તર્ક દ્વારા સંચાલિત સમગ્રતાના ભાગરૂપે જોતા શીખીએ છીએ, જે પ્રચાર માધ્યમો દ્વારા મૂડીવાદને એકમાત્ર શક્ય, કુદરતી અને ન્યાયી વ્યવસ્થા તરીકે રજૂ કરવામાં આવે છે તેના પર આપણે પ્રશ્નો ઉઠાવી શકીએ. શું આ જ શ્રેષ્ઠ રસ્તો છે? શું બીજો કોઈ વિકલ્પ શક્ય નથી? આ વિચારવાની શરૂઆત થાય છે.
તો આ સમગ્ર ચર્ચાને સમેટી લઈએ. મારા માટે આ પુસ્તક અને ચુનારાની ગાઈડમાંથી મુખ્ય શીખ એ છે કે આ જે જટિલ દેખાતી આર્થિક સિસ્ટમ છે એને સમજી શકાય છે. એ કોઈ દેવતાઈ કે શૈતાની શક્તિ નથી, એ માણસોએ બનાવેલી વ્યવસ્થા છે અને તેને પડકારી પણ શકાય છે. ચુનારા માર્ક્સના વિચારોનો જે ડર હોય છે તેને દૂર કરે છે અને વાચકને દુનિયાને એક અલગ વિવેચનાત્મક નજરથી જોવા માટેના જરૂરી વૈચારિક સાધનોથી સજ્જ કરે છે.
મારા માટે સૌથી વધુ અસર કરનારો વિચાર પેલો કોમોડિટી ફેટિશિઝમનો જ રહ્યો. એ જાણીને ખરેખર આશ્ચર્ય થયું કે કેવી રીતે આપણે રોજબરોજ વસ્તુઓ અને બ્રાન્ડની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ અને એની પાછળ રહેલા માનવીય સંબંધો, શ્રમ અને ક્યારેક શોષણને પણ ભૂલી જઈએ છીએ. એ સમજવું કે આ માત્ર આપણી નિષ્ફળતા નથી પણ સિસ્ટમ પોતે જ આ રીતે કામ કરે છે, એ જાણે આંખ ખોલી નાખનારું હતું, જાણે કોઈએ પડદો હટાવી દીધો હોય.
અને મારા માટે સરપ્લસ વેલ્યુની જે સ્પષ્ટતા છે એ સૌથી પ્રભાવશાળી રહી. નફો માત્ર બિઝનેસ કરવાની કુશળતાનું પરિણામ નથી, પણ એનું મૂળ કામદાર દ્વારા કરવામાં આવેલા પણ ચૂકવવામાં ન આવેલા શ્રમમાં રહેલું છે. આ વાત ખૂબ જ શક્તિશાળી છે. એ શોષણની પ્રક્રિયાને કોઈ નૈતિક સારા ખરાબના દાયરામાંથી બહાર કાઢીને સિસ્ટમના એક આંતરિક તર્ક તરીકે સમજાવે છે. એ મૂડીવાદના ડીએનએને સમજવામાં ખરેખર મદદ કરે છે.
તો આજના આ સંવાદના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકતા જઈએ. માર્ક્સ અને ચુનારાના વિશ્લેષણ મુજબ જો મૂડીવાદ પોતાની અંદર જ કટોકટી અને વિરોધાભાસો પેદા કરતો રહે છે તો આજના જે મોટા વૈશ્વિક પડકારો છે, જેમ કે પર્યાવરણીય સંકટ, ક્લાઇમેટ ચેન્જ અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે વધતી જતી ઓટોમેશન અને બેરોજગારી, શું આ બધું પણ આ જ સિસ્ટમના મૂળભૂત તર્કનું જ પરિણામ છે? અને જો એમ હોય તો શું એનો ઉકેલ આ સિસ્ટમની અંદર રહીને શોધી શકાશે કે પછી આપણે સિસ્ટમની બહાર જઈને કોઈ નવા વિકલ્પ વિશે વિચારવાની જરૂર છે? આ એવા પ્રશ્નો છે જેના પર વધુ મનન અને ચર્ચા થવી જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.